પણ પ્રતિષ્ઠાનપુર પહોંચ્યા પછી મેઘ પ્રતિછંદમાં મહારાણી સુનંદાને જોઈ અને ભરતની મનની ખાતરી ડગમગું થવા લાગી. સરળ સુનંદા સાથે આવા મુલાયમ વિષયની ચર્ચાનો પ્રારંભ કઈ રીતે કરવો એની તેમને મૂંઝવણ ઊભી થઈ. ભરત મનમાં ને મનમાં અનેક ગોળા ઘડતા તેમણે ઘણીવાર વાર્તાલાપનો પ્રારંભ આડકથાથી કરી પોતાના મનમાં ગોરાતા મૂળ મુદ્દા પર આવી જવાનો પ્રયત્ન કર્યો. આડકથા ચાલતી ત્યાં સુધી વાર્તાલાપમાં કશું વાંધો ન આવતો. મૂળ મુદ્દાની નજીક પહોંચે ત્યાં મહારાજ ભરતનું મન સંકોચથી ભરાઈ જતું. પરિણામે તેમને વાર્તાલાપ અટકાવી દેવો પડતો. આવી ભદ્ર નારીના હૃદયને આંચકો લાગે તેવી વાત કરાય કેમ? જે સ્ત્રીએ પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે, જે નારી વાસનાની દુનિયાથી સહસ્ત્ર યોજન દૂર છે, જે પોતાના વ્રત પાલનમાં બળપ્રદ બની છે, તેને સંતાનની માતા થવાની વાત કરી કેમ શકાય? પોતે પિતા થઈ શકતા હોત તો જુદી વાત હતી. સુનંદાને માતા થવાનું કહેવું તે એનું અપમાન કરવા બરાબર છે, પોતાની જડતાનું વરવું પ્રદર્શન છે. ભરત આવી અક્રામણમાંથી બહાર ન નીકળી શકતા. ભરતને સુનંદા પ્રત્યે અગાધ સ્નેહ હતો. વાસના વિહીન સ્નેહ તેમના દાંપત્યને પાવિત્ર્ય બક્ષ્યું હતું. આ પાવિત્ર્યની અદબ જાળવવાનો ભરતને ધર્મ લાગતો. જે સુનંદાએ તદ્દન સહજપણે વર્ષોથી ભરતના વ્રત પાલનમાં સાથ આપ્યો હતો તે તેમને મન પૂજનીય બની ગઈ હતી. મહારાણી સુનંદામાં તેમને નારી તત્વની ગરિમા મૂર્તિમંત થતી લાગી. આવી લોકોત્તર નારી સમક્ષ ચંદ્રવંશના સાતત્યની વ્યવહારિક વાતો કરવાનું ભરતને કાદવમાં ખરડાવા જેવું લાગતું. સુનંદાને આદરભાવપૂર્વક પૂજાય, તેની સાથે સંતાને ઈચ્છાની વાત કરાય નહીં, એ હતી ભરતના મનની દઢ થયેલી ભાવના. પણ પરશુરામ અને મારીચી સાથે થયેલી વાતો યાદ આવતી ત્યારે ભરતનો સુનંદા સાથે ખુલ્લા દિલે વાત ન કરવા બદલ ખેદ થતો. ભગવાન પરશુરામે કેવી દઢતાપૂર્વક કહ્યું હતું કે મહારાણીની શ્રદ્ધા મૂડી તારા કરતાં ઘણી વધારે છે. ભરત જાણતા હતા કે ભગવાન પરશુરામને સમજ્યા વિના બોલી નાખવાની આદત નથી. તેમણે સુનંદાની અપાર શ્રદ્ધાની જે વાત કરી તેની કસોટી તો કરવી જોઈએ ને, એમ ભરતને થતું. પણ ચક્રવર્તી સમ્રાટને મહાન વિજયો મેળવવા કરતાં આ નાનું શું કામ વધારે દુષ્કર લાગ્યું. એક દિવસ ભરતે પોતાની બધી હિંમત એકત્ર કરી સુનંદાને કહ્યું, આજ મારે તારી સાથે ખુલ્લે દિલે વાત કરવી છે. તો શું આજ સુધી તમે મારી સાથે ખુલ્લે દિલે વાત નહોતા કરતા? દેવ, પ્રેમીઓ વચ્ચેનો વાર્તાલાપ ખુલ્લા દિલનો જ હોય. પ્રેમીઓના દિલ બીડાય તો પ્રેમનો રોપ ચીમરાવવા લાગે, એ રોપ બહુ કોમર હોય છે. દેવ, એની માવજતમાં રજ માત્ર બેદરકારી ચાલતી નથી. સુનંદા જાણે પ્રેમનું તત્વજ્ઞાન સમજાવવા બેઠી. મહારાજ ભરતની અક્રામણની તેને આછી ઝાંખી થઈ ચૂકી હતી. સુનંદા, દિલ બીડવાની વાત નથી, વાત છે સ્વાભાવિક સંકોચની. કહું કહું કરતા અટકી જવાય છે. મહારાજ ભરતનો દેખાવ અત્યારે પણ તેઓ મૂળ વાત ઘરી જવા માંગતા હોય તેવો થઈ ગયો. થોડા સમયથી તેમની ત્વરિત નિર્ણય કરવાની શક્તિ કુંઠિત થઈ ગઈ હોય તેવું લાગતું હતું. ભરતને આવા થઈ ગયેલા જોઈ સુનંદાને તેમની દયા આવતી. દેવ, હું માતા થઉં એવું તમે ઈચ્છો છો ને? સુનંદાએ ભરતની મૂંઝવણ માત્રનો અંત લાવતી હોય તેમ સામેથી પૂછ્યું. તેના સ્વરમાં કશો ક્ષોભ નહોતો, કશી આશંકા નહોતી. હા, તે એ વાત કેવી રીતે જાણી? મહારાજ ભરતના મન પરથી મોટો ભાર ઉતરી ગયો. તેઓ સા આનંદ આશ્ચર્ય અનુભવી રહ્યા. સુનંદા ક્ષોભથી પર ઉઠી, સીધી વાત કરી શકી તેથી તેમને મહારાણીના ચડિયાતા ગજાની પ્રતીતિ થઈ. આ વાત કરતાંય સુનંદાના વદન પરની એક રેખામાં ફેર પડ્યો નહોતો. દેવ, તમે મને આ વાત ઘણા દિવસથી કહેવા માંગો છો, કા? સુનંદા ભરતના મનની સ્થિતિ સમધારણ કરવામાંથી. હા, ભરતે નિરાશનો શ્વાસ લીધો. તમે વાતનું મંડાણ કરો છો પણ છેલ્લી પરે વાત ટાળી દો છો. દેવ, તમારી વાકપટુતા બાઘાઈમાં પલટાતી જોવાની ભારે મજા આવે છે. તમારું એ સ્વરૂપ એકાંતમાં યાદ કરીને હું અનેક વાર હસી છું. તમે આવા ક્યારથી અને કેમ થઈ ગયા છો? સુનંદા આવા ગંભીર પ્રસંગે પણ સ્વસ્થ હતી. ભરત પણ સ્વસ્થ બને એ માટે તેને નર્મદો આશ્રય લીધો. તને પરણ્યો, ત્યારથી હું આવો થઈ ગયો છું. તારું ધ્યાન છેક આજ ગયું? પણ કહેતો ખરી, તે મારા મનની વાત જાણી સી રીતે? સિદ્ધોની જેમ તે પણ સર્વજ્ઞાનત્વ પ્રાપ્ત કર્યું છે? ભરતને ઘણી વારે વિનોદ સૂજ્યો. આને તમે સર્વજ્ઞ પણ ગણતા હો તો સિદ્ધોનું ત્રિકાળ જ્ઞાન પણ મારા મોસારના વૈદના નાડી જ્ઞાન જેવું હોવું જોઈએ. સુનંદાએ વાતનો રંગ જમાવવાના આશયથી કહ્યું. સિદ્ધ અને વૈદ્યને ક્યાંથી ભેગા કરી દીધા? ભરતને સુનંદાનું આવું રમતિયાર સ્વરૂપ બહુ ગમ્યું. ગંભીર વાત ગમ્મતને સ્વરૂપે કહેવાય એ તેમને ફાવતું આવ્યું. મારા મામાના એક વૈદ્ય હતા. ના ના, એ વૈદ્ય ભારતરાજ પાસે શિક્ષણ નહોતા પામ્યા, કહી સુનંદા થોડું હસી. છતાં વૈદ્ય હતા? ભરતે મજાક કરી. હું કહું છું તે વૈદ્યોની વંશવેલ કદાચ અશ્વિની કુમાર કરતાંય પુરાતન હશે. તમે ભારતરાજ દ્વારા ઉપાધિ પામેલા વૈદ્ય તૈયાર કરાવ્યા એટલે સ્વયંભૂ વૈદ્યોની જૂની વંશવેલ નાશ પામી હશે એવી બ્રહ્મણા સેવતા લાગો છો. એવા બ્રહ્મા રહેતા નહીં. સ્વયંભૂ વૈદ્યો પહેલાં હતા, આજ છે, ભવિષ્યમાં પણ હશે. સુનંદા આવો વિનોદ ક્યારેય ન કરતી. મામાના વૈદ્યને માનપાત્ર આપવાનું ભૂલી ન જતી. એનો અર્થ એટલો કે તમને મામાના વૈદ્યમાં રસ ઊભો થયો. ખેર, એ વૈદ્ય કોઈની તબિયત જોવા જાય ત્યારે ઘરમાં પ્રવેશતા પહેલાં આંગણામાં પડેલા કચરા પર અવશ્ય નજર ફેરવી જતા. કચરામાં રીંગણાના ડીટિયા જુએ તો દર્દીની નાડી જોતા કહેતા, તમને રીંગણા ગરમ પડ્યા છે. દર્દીએ શું ખાધું છે તે નાડી પરથી જાણી શકનાર વૈદ્ય માટે સૌને માન થતું. મારું સર્વજ્ઞત્વ આ નાડી વૈદ્ય જેવું છે, સમજ્યા? સુનંદા પોતાની જાતની મજાક કરતી હોય તેમ મંદ મંદ હસી રહી. આવું નાડી જ્ઞાન શીખવા જેવું? આ બધું આટલું સહેલું છે? તારા સર્વજ્ઞપણાની ચાવી બતાવે તો હું પણ સિદ્ધોની હરોળમાં અધિકારપૂર્વક બેસતો થાઉં. ભરતે વિનોદનો ભાવ ચાલુ રાખ્યો. મારું શિક્ષણ લેશો તો સિદ્ધ થશો, પણ પેલા નાડી વૈદ્યની કક્ષાના. સર્વોચ્ચથી જરાય ઓછું પદ ચાલે નહીં એવા તમને અજકચરા સિદ્ધત્વથી સંતોષ થશે? સુનંદાએ ગમત કરતાં પણ ભરતની ગગનગામી મહત્વાકાંક્ષાને સંભાળી લીધી. ના, અધકચરું કશું ન ખપે, પણ તારો કિમિયો જાણી લેવામાં રસ ખરો. ભરતને મૂળ વાતમાં રસ હતો. આડકથામાં મૂળ વાત ભૂલાઈ ન જાય એ જોવા તેઓ સચિંત હતા. સુનંદા સાથે વાત કરવાની આવી સરસ તક હાથી ગઈ તો પછી ફરી વાત કરવાનો ક્યારે વારો આવે તે કંઈ કહેવાય નહીં. દેવ, દરેક કિમિયાનું બાંધી મુઠ્ઠી જેવું હોય છે, ઉઘડે એટલે તેમાં કાંઈ માલ નથી હોતો. સુપાર્કમાં ભગવાન પરશુરામે મને આપેલા આશીર્વાદ સામે મેં વાંધો ઉઠાવ્યો હતો, તે પ્રસંગ તમને યાદ છે ને? સુનંદાએ સ્મરણના ઊંડાણમાં ડૂબકી મારી. હુબહુ તેમની આશીષથી તું છેડાઈ પડી હતી. તું મિજાજ કરી શકે છે એ મેં તે પ્રસંગે પહેલી વાર જોયું. ભરતને સુનંદા ગંભીર બની તે નહોતું ગમ્યું. ગાંભીર્યમાં મૂળ વાત ભૂલાઈ જવાનો તેમને ભય હતો. હા, હું છેદાઈ પડી હતી. એટલી છેદાઈ ઉઠી હતી કે ભગવાન પરશુરામને તેમના સ્થાન પરથી ફેંકી દેવા તૈયાર થઈ ગઈ હતી. ભગવાને મારું ગૌરવ ખંડિત કર્યું હોય એવું મને લાગ્યું હતું. સુનંદાએ ગાંભીર્ય ન છોડ્યું, પણ અત્યારે તેના અંતરમાં રોષ હોય એવું ન લાગ્યું. સુનંદા, એ પ્રસંગની રજે રજ વિગત મારા મનમાં કોતરાઈ ગઈ છે. ભરત એ પ્રસંગ ભૂલી શકે તેમ નહોતા. તમારી સમક્ષ મેં ભગવાન પરશુરામને તેમના ઊંચા સ્થાન પરથી નીચા ઉતાર્યા ત્યારે તમે શું કહ્યું હતું તે પણ મને બરાબર યાદ છે. તમે કહ્યું હતું, સુનંદા, કોઈ બાબતમાં ઉતાવળે ચોક્કસ અભિપ્રાય ન બાંધી લેવો, પાછળથી કદાચ તે ફેરવવો પડે. આટલું કહેતા તમે મોઢું કેવું બગાડ્યું હતું તે પણ હું ભૂલી નથી. ત્યારે હું રોષમાં હતી. રોષ માણસને ભાન ભૂલાવે છે. તમારી મીઠી ટકોર છતાં એ પ્રસંગે હું મારી માનસિક ભ્રમણા છોડી શકી નહોતી. સુનંદાના સ્વરમાં પશ્ચાતાપનો ભાવ હતો. રોષ મોટે ભાગે ઉતાવળનું અપત્ય હોય છે. ભ્રમણા? શેની ભ્રમણા? ભરતને આશ્ચર્ય થયું. દેવ, હું મૂર્ખ ત્યારે એમ સમજી કે ભગવાન પરશુરામે મારા શિર પર ટકોરો માર્યો અને હું સરગી ઉઠી. એટલું ન સૂચ્યું કે આવા અવતાર પુરુષ અન્યની ઉપસ્થિતિમાં મને ઉતારી પાડવાની ક્ષુદ્રતામાં કદાપિ ન પડે. મારી કોઈ ભૂલ બતાવવી હોય તો ભગવાન પરશુરામ એકાંતમાં બતાવે. એ શોચનીય પ્રસંગ પછી આ વાત મારા મનમાં સતત ઘોરાયા કરી છે. ભગવાનને મેં અન્યાય કર્યો એવી લાગણી અનુભવ્યા કરી છે. ક્યારેક હું વિચારમાં એટલી ઊંડી ઉતરી જતી કે દિન દિશાનું ભાન ખોઈ બેસતી. આવી કોઈક પરે મારા મનમાં ઝબકારો થયો કે ભગવાને આશીર્વાદ આપણને બંનેને નહીં, મને એકલીને આપ્યા હતા. એ ઘણું સૂચક હતું. ભગવાન પરશુરામ વિશે ઉતાવળે અભિપ્રાય ન બાંધવા તમે કહ્યું હતું તેનો મર્મ પણ મને ત્યારે સમજાયો. ભગવાનનો આશીર્વાદ તમે સમજ્યા હતા, હું નહોતી સમજી. ઉતાવળે અભિપ્રાય બાંધીને હું ભગવાન પરશુરામને અન્યાય કરી બેઠી હતી. એટલું જ નહીં, તમને પણ અન્યાય કરતી હતી. વિચાર કરતી ગઈ તેમ મને ભગવાનના આશીર્વાદની ખૂબીઓ પીડાયેલા કમરની પાંદડીઓ ખુલે તેમ એક પછી એક સમજાવવા લાગી. ભગવાને સૂચવ્યું કે તમારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને મેં પ્રતિષ્ઠાનપુરના રાજ્ય સિંહાસન સાથે પણ સંબંધ બાંધ્યો હતો. પતિ પત્ની સંસારથી અલગ શૂન્ય અવકાશમાં નથી જીવતા. તમારી જેમ મારી પણ એ સિંહાસન નું ગૌરવ અખંડિત રાખવાની પવિત્ર ફરજ હતી. આ પવિત્ર વાસ્તવિકતા ભૂલી જવામાં મારી શોભા વધતી નહોતી. પિતાજી દુષ્યંતની ઉજરી પરંપરાને તમે વિશ્વના ચોકમાં સવિશેષ ઉજ્જવળ કરી બતાવી, તમારા પછી શું અનિશ્ચિતતા? આવા મહાન વંશની ભવ્ય પરંપરાનું સાતત્ય જાળવી રાખવાના ઉત્તરદાયિત્વનો ઉલાર્યો મારાથી કરાય નહીં. તમારો યોગ્ય વારસ મારે આપવો જોઈએ. ભગવાન પરશુરામની આશીષનું એ ઉદાત્ત રહસ્ય સમજાયું. ત્યારથી મેં અંતરમાં પડેલ માતૃત્વને સ્વયંભૂ રીતે કોરાવા દીધું છે. તેને દબાવવાના વર્ષોના પ્રયાસ છતાં એ ચીમળાયું ન હતું. તે જોઈ મને ભારે આશ્ચર્ય થયું હતું. સુનંદા નારીત્વની સર્વોચ્ચ કક્ષાથી વાત કરી રહી તેના પાતિવ્રત્યને એથી જરાસી પણ આંચ આવે તેમ નહોતી. મહારાણી સુનંદા સતીત્વને પણ અતિક્રમે એવા પરમ પાતિવ્રત્યની વાત કરી રહી હતી. મહારાજ ભરત અને તેમની સિદ્ધિઓ પ્રત્યેના અનન્ય અનુરાગમાંથી જ સુનંદાનું એ વિચાર બીજ પ્રગટ્યું હતું. તે દિવસે ગૌશાળામાં નવજાત વત્સનું લાલન પાલન આવા મોકરા માતૃત્વનો પડઘો હતું. ભરત સુનંદાનું આવું અજબ ગજું જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા. મનોમન તેઓ સુનંદાને વંદી રહ્યા. હા, મને એમ કે તમે એટલાથી મારું મન સમજી જશો, પણ બાગા તે પૂરા બાગા. સુનંદા પાછી ગમતે ચડી. તારો એ સરપાવ શિરોમાન્ય, હવે મારે કાંઈ કહેવાનું નથી. ભરતના મનમાં થતું હતું આવા નાજુક પ્રશ્નને સુનંદાએ જે રીતે રજૂ કર્યો તેવું મને કેમ આવડત? પણ ભરતનો પોતાની અણઆવડતનો ધોખો નહોતો. તેઓ જાણતા હતા કે આવી આવડત શીખાતી નથી, જન્મજાત હોય છે. તમારે કંઈ કહેવાનું નહીં હોય, મારે છે. સુનંદાના નેત્રો સ્નેહ વરસાવી રહ્યા. કહે, જે કહેવાનું હોય તે નિસંકોચપણે કહે. તારું કહેવાનું ન સાંભળવામાં મોટા બખડજંતર સર્જાય છે. ભરત સુનંદાને સન્માની રહ્યા. જુઓ દેવ, તમે તમારી જાતને ઓળખો એથી વિશેષ હું તમને ઓળખી ગઈ છું. માત્ર વ્રતપાલનની વાત હોત તો તમે મારા સ્નેહ ખાતર એ વ્રતપાલનથી ચડિયાતો ધર્મ અપનાવ્યો હોત, પણ તમે તો ઉદ્વરતી બન્યા છો. દેવ, હું તમને સંતાન આપીશ, પણ પ્રતિષ્ઠાન પૂર્ણો ગાદી વારસ જન્મે એટલે તમારે કપડાં ખંખેરી ચાલતા નહીં થવાનું. સુનંદા ભરત સાથેની સ્નેહગાંઠ ઢીલી પાડવા દેવા તૈયાર નહોતી. આપણા વારસને ઉછેરવાની જવાબદારી તારી જેમ મારી પણ રહેશે ને, એ હું નહીં છોડું. ભરતે સુનંદાની શરતનો સહર્ષ સ્વીકાર કર્યો. બસ, મારે મન આ તમારું સૌથી મોટું વરદાન છે. સંતાન માતા પિતાને છૂટા પાડનારું નહીં, નિકટ આણનારું ઈશ્વરી દાન છે. સુનંદાએ માનવ જીવનનું પરમ રહસ્ય ખુલ્લું કર્યું. બાળકને આપત્તિ માનનારા જીવનની ખુશીઓથી વંચિત રહે છે એવી તેની માન્યતા હતી. તારી વાત સાચી છે સુનંદા. હવે મારે પણ તને એક વિનંતી કરવાની છે. હું જે પ્રદેશો જીત્યો કે રાજ્યની શાસન પદ્ધતિમાં મેં જે ફેરફાર કર્યો તેથી મારું કામ પૂરું થયું હોય એમ મને નથી લાગતું. અત્યાર સુધીમાં મેં પાર પાડ્યા તેથી એ ચડિયાતું કામ હાથ ધરવાની મારી ઈચ્છા છે. એ ઈચ્છા પાછળ તું શક્તિ પૂરે તો હું ધન્ય બની જાઉં. ચમકતી નહીં, આ કામ હાથ પર લેવા માટેની પૂર્વ તૈયારી કરતા મને એક દાયકો લાગવાનો છે. તે પછી તારે મને રાજ્ય કારોબારની જવાબદારીમાંથી છૂટો કરવો પડશે. ભરતે પોતાની સંસ્કાર પ્રવૃત્તિ અંગે ઈશારો કરી દીધો. સુનંદા પોતાનો માર્ગ અવરોધશે નહીં તેની ભરતને ખાતરી હતી. દેવ, એ તો 10 વર્ષ પછીની વાત છે ને. સુનંદાએ અક્રમણ માત્ર અદૃશ્ય થઈ ગઈ હોય તેમ નિરાતનો શ્વાસ લીધો. પૂરા 10 અને માથે 1 લટકાનું વર્ષ ઉમેરતા 11 વર્ષ સુધી હું તમારી સાથે જ છું. એ ગાળામાં કોઈ લાંબો પ્રવાસ કરવાનો નથી. ટૂંકા પ્રવાસે પણ તમે સાથે લીધા વિના જવું નથી. દેવ, આ તો આપનું વરદાન છે. તમે મારી સાથે 11 વર્ષ આપણા સંતાનનું ધ્યાન રાખતા રહેશો તેથી ચડિયાતા સુખની કલ્પના સરખી મને કદી આવી નથી. 11 વર્ષ પછી તો પ્રતિષ્ઠાનપુરનો ગાદી વારસ ગુરુપુરમાં અભ્યાસ કરતો હશે. તમારે જ્યાં જવું હશે ત્યાં હું સાથે આવી શકીશ. એવો મિથ્યા બ્રહ્મણા સેવતી નહીં, તું કદાચ મારી સાથે ન પણ આવી શકે. તારે ગાદી વારસની માતા ઉપરાંત પિતા બનવાની ફરજ પણ ઉઠાવવી પડે. ભરત સુનંદાને ચેતવી રહ્યા. દેવ, એટલા દૂરના ભાવિના વિચારમાં હું મારું આ ઘડીનું સુખ જતું કરવા તૈયાર નથી. મારે એ ચર્ચા નથી કરવી. સુનંદા ધન્યતા અનુભવી રહી. ઘણીવાર સુધી ભરત અને સુનંદા એકમેક સામે સ્નિગ્ધ દ્રષ્ટિએ જોઈ રહ્યા. મૌનની આ મહેફિલને વાતોના વિક્ષેપ દ્વારા વેડપવાનું બેમાંથી કોઈને પસંદ નહોતું. ભારદ્વાજને ક્યારે બોલાવશું? ભરતે ઘણી વારે પૂછ્યું. બ્રાહ્મણ કહે ત્યારે કંઈ. સુનંદાએ પોતાનો મોં ભરતની વિશાળ છાતીમાં છુપાવી તેને આલિંગન આપ્યું. મહારાજ ભરત સુનંદાના માથા પર પ્રેમપૂર્વક આંગળા ફેરવી રહ્યા. આ અદ્ભુત નારીની મહત્તાને તેઓ નવે સ્વરૂપે નિરખી રહ્યા. પોતાના આપ્તજનમાં રોજ નાવીન્ય દેખાયા કરે તે પ્રેમનો દીપ પ્રજ્વલિત હોવાનું અફર એધાણ છે.
18. નાટ્ય પ્રણેતાનું બુદ્ધત્વ. રાષ્ટ્રભરમાં આચાર મુદ્રાની એક વાક્યતા ઊભી કરવાની વાત ભરતે ભગવાન પરશુરામ પાસે સાંભળી ત્યારે તેમને એ કામ સરળ લાગ્યું હતું. વિજય યાત્રાઓમાં રોકાયેલા ભરતને નૃત્ય જોવાના પ્રસંગ બહુ ઓછા મળતા. મહારાજ ભરત પર બાલ્ય અવસ્થામાં પડેલ કલા સંસ્કાર ભૂંસાયા નહોતા એટલે પ્રસંગ મળે ત્યારે તેઓ નૃત્ય જોવાની તક ગુમાવતા નહીં. પરંતુ તેમના જીવનની પરે પર માંગી લે તેવી અવિરત પ્રવૃત્તિને લીધે મહારાજ ભરતને નૃત્યના વિષયમાં ઊંડા ઉતરવાની બહુ તક નહોતી મળી. ભગવાન પરશુરામે નાટ્યશાસ્ત્રનું સંપાદન કરવાનો આદેશ આપ્યો તેથી મહારાજ ભરત અંતરથી પ્રસન્ન થયા હતા. આ નિમિત્તે મોટા બા અને બા માસીની પુનિત સ્મૃતિને જુહારી શકાશે એનો ભરતને આનંદ હતો. નાટ્યશાસ્ત્રને વ્યવસ્થિત શબ્દ દેહ આપવામાં પોતાને મુખ્યત્વે સંપાદન કાર્ય કરવું પડશે તેવી મહારાજ ભરતની ગણતરી હતી. નાટક હજી ભજવાતા હતા. નાટક નૃત્ય સંગીતની એક પ્રકારની પરંપરા હતી. સંગીત સમાજના નીચલા થર સુધી પહોંચ્યું હતું. નૃત્યમાં એક નાનો વર્ગ સક્રિય ભાગ લેતો પરંતુ નાના મોટા બધા વર્ગને તેમાં મજા બહુ પડતી. મનોરંજનનું તે સરસ સાધન ગણાતું. અપ્સરાનું નૃત્ય સમાજનો ઉપલો વર્ગ માણતો. કિન્નરો જનસામાન્યને નૃત્ય દ્વારા મનોરંજન પૂરું પાડતા. નાના મોટા બધા વર્ગમાં મનોરંજનની કક્ષા એકંદરે ઊંચી રહી શકી હતી. આવી જીવંત કલાઓનું સંપાદન દ્વારા નવનિર્માણ કરવા ભરતે પ્રારંભમાં જે તે કલા વિષયના નિષ્ણાંતને પ્રતિષ્ઠાનપુર બોલાવી તેમની કલાની રજૂઆત જોવાનું રાખ્યું. આ કલાકારોની કલાની અભિવ્યક્તિ થાય કે તરત ભરત તેની નોંધ કરી લેતા.
નિરાતની પરોમાં ભરત એ કલાકારો સાથે ચર્ચા કરવા બેસતા ત્યારે તેમને લાગતું કે પોતપોતાની કલામાં પારંગત હોવાનો દાવો કરતા કલાકારોને પોતાના જ વિષયને સ્પર્શતી અન્ય કલાઓનો ઓછો ખ્યાલ રહેતો, તેને પરિણામે તેમની કલામાં ખામી રહી જતી, એ તેમને પોતાને સમજાતું નહીં. કલાકારો જે કલા સ્વરૂપ રજૂ કરતા તેની પાછળ રહેલા રહસ્યનો વિચાર સરખો તેમના ઘણાએ કર્યો ન હતો. પરંપરાથી જે ચાલ્યું આવતું હતું તેને પોતાની આવડત અનુસાર શુદ્ધ સ્વરૂપે જાળવી રાખવામાં તેઓ ઇતિ કર્તવ્યતા સમજતા. તેમાંના ઘણા કલાકારો ઉચ્ચ કોટિની કલા પીરસતા હોવા છતાં તે અનુકરણ છે એ પ્રકારની છાપ રહ્યા કરતી. મહારાજ ભરત માનતા કે સાચા કલાકારમાં પોતાની કલા ઉપરાંત અન્ય કલાઓની ખૂબી સમજવાની શક્તિ આપોઆપ ખીલવી જોઈએ. કેટલાક સારા ગણાતા કલાકારોમાં આટલી સૂઝ પણ ન જુએ ત્યારે ભરતના આશ્ચર્ય સીમા ન રહેતી. મહારાજ ભરત માનતા કે કલાની દ્રષ્ટિહીન ઉપાસના માણસને સંકુચિત બનાવે છે, એટલે તેઓ પોતાના અજોડ વિવેકથી ઘર કરી રહેલ સંકુચિતતાને વિશાળતામાં પલટાવવા મચતા, નાટકો ભજવાતા પણ તેમાં નૃત્ય અને સંગીતનો કશો મેળ ન રહેતો. નાટકને સાહિત્ય સ્વરૂપ બનાવે તેવા ચોટદાર અને સ્વાભાવિક સંવાદોનો અભાવ રહેતો. ઘણીવાર નટનટીઓ ચાલુ તકતા પર વાર્તાલાપ જોડી કાઢતા. આવા ફરમાશુ સંવાદોમાં તાત્કાલિક પ્રસંગ કરે તેવા ચબરાકિયાનું પ્રમાણ વિશેષ રહેતું. જે લોકો નાટક જોવા આવે તેઓ શ્રોતા કહેવાતા. એવા શ્રોતાઓને પ્રેક્ષકો બનાવવાનું કામ ભરતની વાટ જોતું હતું. વેર વિખેર થઈ ગયેલા નાટકના તત્વોને એક સૂત્રે બાંધવાનું કાર્ય આસાન નહીં હોય એટલું બહુ થોડા સમયમાં મહારાજ ભરતને સમજાઈ ગયું. સામાન્ય માનવીઓ જે કામ મુશ્કેલ માને તે હાથ ધરવામાં ભરતને પડકાર ઝીલવાનો આનંદ આવતો. આવા અઘરા કામ તેઓ પહેલાં હાથ ધરતા. નાટ્યશાસ્ત્રની રચના કરવામાં મુશ્કેલી એ હતી કે એ નવા કાર્યનો આરંભ કઈ રીતે કરવો એની તેમને હજી સર સૂજતી નહોતી. 2 વર્ષ પર્યંત ભરતે જુદી જુદી કલાના સ્વરૂપ વિશે જાણી શકાય તેટલું જાણવાનું અને તે એકત્ર કરી રાખવાનું ચાલુ રાખ્યું. આ ડબે કામ કરવાથી કોઈ સરંગ ચિત્ર ઊભું થતું નથી એમ ભરત પોતે જોઈ શકતા. સામાન્ય માનવીને હતાશ કરી દે તેવી પરિસ્થિતિ હોવા છતાં ભરત નિષ્ઠાપૂર્વક પોતાને સૂજે તે રીતે કામ કરે જ હતા. સંનિષ્ઠ પ્રયાસ પર ઈશ્વરના આશીર્વાદ ઉતર્યા વિના રહે નહીં એવી તેમની અડગ શ્રદ્ધા હતી. ભગવાને આ કામ પ્રેર્યું છે તો તે જ તેને વ્યવસ્થિત કરવાની પ્રેરણા આપશે. પોતે કોઈ પ્રકારની ભ્રમણામાં ફસાયા નથી એટલી ભરતને ખાતરી હતી. ઉતાવળ તેમને હતી નહીં. કાર એનું કાર્ય કરી જ રહેશે એ શ્રદ્ધા પર તેઓ સતત પ્રાર્થનામય રહેતા. પુરુષાર્થ અને પ્રયત્નનો સુભગ સંયોગ થાય તેનું પરિણામ શુભ જ હોય તેવી ભરતને ખાતરી હતી. ભરત રુદ્રના ઉપાસક હતા. રુદ્રની ઉપાસનામાં પણ ભરતને ભગવાન પરશુરામ તરફથી ખૂબ પ્રેરણા મળી હતી. રુદ્રે મહારાજ ભરતને ક્યારેય રઝરાવ્યા નહોતા. એ સદાય ભરતની સહાયમાં રહેતા અને રુદ્ર તો નટરાજ પોતે નાટક નૃત્ય ક્ષેત્રમાં જે મૌલિક કામ કરવા માંગતા હતા તેમાં નટરાજ સાથે જ હશે એવી ભરતને ખાતરી હતી. નટરાજને પ્રસન્ન કરવા ભરત આકૃતપાપ કરવા તૈયાર હતા. ભરત રુદ્રદેવના સ્મરણમાં લીન હોય ત્યારે તેઓ દૈવી શાંતિનો અનુભવ કરતા. આવી શાંતિની પરે ભરતને પોતે નિર્ધારેલું કામ થાય કે ન થાય તેની પરવા ન રહેતી. રુદ્રદેવનું સતત સ્મરણ રહે એ જ તેમને પર્યાપ્ત લાગતું. આ દિવસોમાં ભરતના અસ્તિત્વના કેન્દ્રમાં રુદ્ર સ્થાયી થયા હતા. ભરતના મનમાં વલોપાત નહોતો, પરંતુ તેમની પ્રફુલ્લતા અવશ્ય ઓસરી હતી. અને એક દિવસ ધ્યાનમગ્ન ભરત સમક્ષ હિમકણના પોલ સમા શ્વેત અને કાંતિમાન રુદ્ર ઊભા હતા. ઈશાનના એ દેવને પોતાની સમક્ષ જોઈ ભરત કૃતકૃત્ય થઈ ગયા. રુદ્રદેવનું આ દર્શન જ જીવનની ચરમ સિદ્ધિ હોય તેમ ભરત મૌન ભાવે નિરખી રહ્યા. વાણી અને મનથી જે પર છે તેને કોટી સૂર્યના તેજોમય સ્વરૂપો સામે જોઈ ભરત મનની પ્રવૃત્તિ માત્ર જાણે થંભી ગઈ. ઈચ્છાઓના વિરામમાં જ મહારાજ ભરત સર્વસિદ્ધિ હાંસલ કર્યાની તૃષ્ટિ માણી રહ્યા. ભરત, તારા અંતરમાં પ્રફુલ્લતાનો અભાવ કેમ દેખાય છે? ભગવાન રુદ્રે પૂછ્યું. તેમના કુંડલ ચળકતા હતા, તેમના વિશાળ નેત્રોમાં પ્રેમ ઉભરાતો હતો, તેમના મધુર વદન પર પ્રસન્નતા છવાઈ રહી હતી. નીલકંઠ રુદ્ર દયાના અગાધ સાગર સમા લાગતા હતા, પ્રલયના દેવ હેતથી ભર્યા ભર્યા હતા. દેવાધિદેવ, હું નાટ્યશાસ્ત્ર રચવાનું જે કામ કરવા ધારું છું તે નિરર્થક તો નથી ને? હું નિબિડ અંધકારમાં તો નથી અટવાતો ને? ભક્ત ભરતે રુદ્રદેવ સાથે વાત કરવાની મળેલી તક ઉમંગભેર ઝડપી લીધી. ભરત પોતાનું કામ વ્યર્થ હોવાનું માનતા નહોતા, પણ પોતે કામની જે રીતે શરૂઆત કરી હતી તે સાચી દિશામાં ન હોય એવી આશંકા તેમને ક્યારેક થતી. પોતે અંધારામાં ફાંફા મારતા હોય તો ભગવાન રુદ્ર તેમને પ્રેરે એવી પ્રાર્થના પણ તે ભરતે મનોમન કરી લીધી. પોતાની માનસિક પ્રાર્થના ભગવાન રુદ્ર સાંભળશે એવી ભરતને અચર શ્રદ્ધા હતી. ભરત, તારે આથે યુગવર્તી કાર્ય થઈ રહ્યું છે. ભગવાન રુદ્રે ભરતની શંકા માત્રનું નિરસન કરતા હોય તેમ કહ્યું. ભગવાનનું ચિદાનંદ સ્વરૂપ જ ભરતને પ્રેરણાદાયી લાગ્યું હતું. દેવાજી દેવ, હું જાણું છું કે આ કાર્ય યુગવર્તી છે. આવું મહાન કાર્ય પાર પાડવાની જવાબદારી મારા પર આવી તેને મારું પરમ સૌભાગ્ય સમજું છું, પણ મારે કરવાનું છે શું? સંપાદન કે કશુંક મૌલિક? આટલું સમજાય તો મને કેવી રીતે આગળ વધવું તેની સૂઝ પડે. ભરતે નિખાલસતાપૂર્વક પોતાના મનની દામોદર પરિસ્થિતિનો એકરાર કર્યો. ભરતનું અજ્ઞાન પણ જ્ઞાનમાંથી ઊભું થયું હતું. ભરત, તું માત્ર સંપાદન કરવા સર્જાયો નથી, આ કલા સ્વરૂપો વિશે તે અત્યાર સુધીમાં પૂરતી માહિતી એકત્ર કરી છે, એ બધું ઉપયોગી છે. હવે તે માહિતીના આધાર પર જગતને મૌલિક નાટ્યશાસ્ત્ર આપ. એ નાટ્યશાસ્ત્રના ભાગરૂપે નૃત્ય અને સંગીતને સમાવી લેવાના છે. નાટક પણ સાહિત્ય કૃતિ બને એમ તારે કરવાનું છે. અત્યારે નટનટીઓ રંગમંચ પર તાત્કાલિક વાર્તાલાપો યોજી કાઢે છે, તેને બદલે સેંકડો વર્ષ પર્યંત જીવંત લાગે તેવા સાહિત્ય સૌરભથી ભરપૂર વાર્તાલાપો નાટકના અંગરૂપ બનવા જોઈએ. નાટ્યના અંગરૂપે નૃત્ય સંયોજાય તેમ નાટકના પાત્રો તેમના અભિનયમાં નૃત્યના કરણનો ઉપયોગ કરતા થાય એમ થવું જોઈએ. નવા નાટકમાં વ્યાકરણ, વ્યુત્પત્તિ, પિંગર, ઇતિહાસ, ભૂગોળ, કાવ્ય, સાહિત્ય, રુવંશાસ્ત્ર, ચિત્રકલા, વેશભૂષા, આભૂષણો, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન
ઇત્યાદિ વિષયોનું જ્ઞાન પણ આવશ્યક હશે. નવો નાટ્યકાર બહુશ્રુત હોવો જોઈએ. નાટ્યકારને વિવિધ વિષયોનું જ્ઞાન હોય એટલું પૂરું નહીં ગણાય, તેનામાં સમગ્ર જીવનનું દર્શન પણ જોઈશે. ભગવાન રુદ્ર જાણે ભરતના કાર્યની રૂપરેખા દોરી રહ્યા. દેવાધિદેવ, આપની આજ્ઞાનું પાલન કરવા હું અવશ્ય પ્રયત્નશીલ રહીશ. આપ નૃત્ય નાટ્યના આદિ દેવ છો, કૃપા કરી મને એ બંનેમાં પ્રવેશ કરાવશો એટલો અનુગ્રહ કરશો. મહારાજ ભરતે વિનમ્રતાપૂર્વક ભગવાન રુદ્રના શિષ્ય થવાની અભિલાષા વ્યક્ત કરી. ભરત, નૃત્યશાસ્ત્રમાં તો મેં છેક બાલ્ય અવસ્થાથી પ્રવેશ કરી લીધો છે. તને મેનકાએ નૃત્યના વિશુદ્ધ સ્વરૂપમાં રસ લેતો કર્યો છે. તને નાટ્યશાસ્ત્રમાં માર્ગદર્શન મળે તેનો પણ પ્રબંધ થશે. ભગવાન રુદ્રે મેનકાને યાદ કરી ભરતના કલા સંસ્કારનું આદિમૂળ યાદ કરાવ્યું. હા પ્રભુ, મોટા બાપ મેનકાએ પાડેલા સંસ્કાર મારા જીવન સાથે વણાઈ ગયા છે, એટલે તો મેં પાકટ વયે આ કામ હાથ ધર્યું. મારા મોટા બાની પુનિત સ્મૃતિને મારું એટલું નમ્ર અર્પણ. પણ મહારાજ ભરત સંકોચપૂર્વક અટક્યા. કેમ અટક્યો ભરત? ભગવાન રુદ્રે બોરા ભાવે પૂછ્યું. ભરતની ભક્તિ ભાવનાથી તેઓ પ્રસન્ન હતા. ઉદાર રુદ્રદેવ ભરત માંગે તે દેવા અત્યારે તત્પર હતા. પ્રભો, આપ તો નટરાજ, મારા મોટા બાએ આપનું નૃત્ય કદી જોયું નહીં એનો તેમને વસવસો હતો. મોટા બાના સોમા ભાગની પણ નૃત્ય સાધના મેં નથી કરી. મારાથી આપનું નૃત્ય જોવાની માંગણી કઈ મોએ કરાય? આવા ક્ષોભને લીધે હું પણ કહીને અટકી ગયો. ભરતે સંકોચ વ્યક્ત કરતાય ભગવાન રુદ્રનું નૃત્ય જોવાની અંતરમાં પડેલી તીવ્ર ઝંખના વ્યક્ત કરી. ભરત, તારો વિવેક મને ગમ્યો. તું મારું નૃત્ય જોવાની સિદ્ધિ બાંગણી નથી કરતો, એમાં તારી શોભા છે. પણ તમે જગતનું પ્રથમ નાટ્યશાસ્ત્ર રચવાનો આદેશ આપી મેં તારું ગુરુપદ સ્વીકાર્યું કહેવાય. હવે મારે તને નૃત્યનો શ્રેષ્ઠ પ્રકાર બતાવવો જોઈએ. એમ ન કરું તો હું તને પ્રેરણાનું પાન કરાવવામાં અધૂરો ઉતર્યો કહેવાઉં. ભગવાન રુદ્રે તેમનું આશુતોષ નામ સાર્થક કરતા હોય તેમ સરળ ભાવે કહ્યું. અને ઉત્સુક ભરતે પોતાની દ્રષ્ટિ સમક્ષ ત્રિનેત્ર શિવજીના ચાર સ્વરૂપ ઊભા થતા જોયા. સંહાર મૂર્તિ, દક્ષિણા મૂર્તિ, અનુગ્રહ મૂર્તિ અને નૃત મૂર્તિ. અનન્ય ભક્તિભાવ તથા સંપર્ક શ્રદ્ધાપૂર્વક ભરત ભગવાન પિનાક પાણીના ચારેય ભવ્ય સ્વરૂપોને વંદન કરી રહ્યા હતા. ત્યાં એકાએક દ્રશ્યમાં પલટો આવ્યો. નટરાજ રુદ્ર ત્રિલોકની માતા મહાશક્તિને રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બેસાડી હિમ આચ્છાદિત કૈલાસની કંદરામાં નૃત્ય કરવા લાગ્યા. અલૌકિક નૃત્ય. આ અનુપમ પ્રસંગે સર્વદેવો ઉપસ્થિત હતા. શ્વેત પદ્મ પર બિરાજમાન અને શુભ્ર વસ્ત્રોમાં શોભતી સરસ્વતી વીણા વગાડતી હતી. દેવોના રાજા પરાક્રમી ઇન્દ્ર બંસીના સુર છેડતા હતા. ચતુર્મુખ બ્રહ્માના હાથમાં કરતાલ હતા. સમુદ્ર કન્યા લક્ષ્મી નટ્રુ નાર તરીકે નટ્રુવાંગમાં ગાઈ રહી હતી. બ્રહ્માંડના પોષક વિષ્ણુ મૃદંગ વગાડતા હતા. બધા દેવો, ગંધર્વો, અપ્સરાઓ ઇત્યાદિ આ અપાર્થિવ નૃત્ય જોવામાં અને દેવી સંગીત સાંભળવામાં તલ્લીન હતા. મર્ત્ય માનવી ભાગ્યે જ જોવા પામે તેવું આ દ્રશ્ય હતું. સમય સાયમ સંધ્યાનો હતો. સૂર્યના નારંગી કિરણો સમગ્ર દ્રશ્યને સ્વર્ગીય સૌંદર્ય બક્ષતા હતા. નૃત્ય કરતા રુદ્રદેવને બે હાથ હતા. તેમના પગ નીચે કોઈ અસુર દબાયેલો દેખાતો નહોતો. પરમ કલ્યાણકારી શક્તિ જાણે વરદાન વરસી રહી હતી. થોડીવારમાં તો એ દ્રશ્ય બદલાયું. કૈલાસનું ઉત્તુંગ શિખર અદ્રશ્ય થયું. શિવ અને પાર્વતી તામસિક તાંડવ કરવા લાગ્યા. નૃત્યનું સ્થળ હતું સ્મશાન. ભગવાન શંકરને 10 હાથ હતા. તેમના ગણ પણ આ નૃત્યમાં સાથ આપતા હતા. ભગવાન રુદ્રનું સ્વરૂપ અતિ ઉગ્ર હતું. વિશ્વનો વિનાશ કરનારી રુદ્ર શક્તિ તેમના ભક્તોના અહમનો નાશ કરે છે એવું તે તાંડવ નૃત્યમાં સૂચન હતું. કર્મ અને માયાને પણ વિદારતી એ નૃત્ય લીલા હતી. સ્મશાનને ખૂણે ભરતી મસાલોમાં પેજમાં એ દ્રશ્ય અપાર્થિવ લાગતું હતું. છેલ્લે ભરતે ચિદમ્બરમના સુવર્ણ સભાખંડમાં નટરાજનું નાંદંત નૃત્ય જોયું. ભગવાન રુદ્ર ઋષિઓને સમજાવવા આવ્યા છે. દલીલોમાં ઋષિઓ હાર્યા. ક્રુદ્ધ ઋષિઓએ યજ્ઞકુંડમાંથી વ્યાધ્ર ઉત્પન્ન કર્યો. શિવે એ વ્યાધ્રને મારી તેનું શોણિત બિંદુ વર્ષી આરું ચામડું ઉતરડી પોતાની કમરે મીટ્યું. નૃત્ય ચાલુ હતું. મસાલોનો પ્રકાશ આ દ્રશ્યને ભયાનકતા બક્ષતો હતો. ઋષિઓએ ફૂંફાડા મારતો ભયંકર નાગ ઉત્પન્ન કર્યો. ભગવાને રુદ્રએ તે નાગને વશ કરી આભૂષણ તરીકે ઘરે વિટાર્યો. આટલાથી ન સમજ્યા હોય તેમ ઋષિઓએ અપસ્માર નામનો ઠીંગણો રાક્ષસ ઉત્પન્ન કર્યો. શિવજીએ એ રાક્ષસને પોતાના અંગૂઠા નીચે દબાવી તેની કેટ તોડી નાખી. કલ્યાણકારી શક્તિ જાણે અકલ્યાણના પ્રતિક અપસ્મારને પગ નીચે કચડી રહી. શિવ શક્તિના ઉપાસકનું અકલ્યાણ આમ જ નેસ્તનાબૂદ થતું હશે ને. ભગવાન શંકરનું વિજય નૃત્ય ચાલુ હતું. ઋષિ કક્ષાની વ્યક્તિઓ પણ તેમનું અહમનાશ ન પામ્યું હોય તો શિવને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. સમગ્ર બ્રહ્માંડ ભગવાન રુદ્રની લીલાભૂમિ હોય તેવો ભરતને ભાસ થયો. શિવજીના નૃત્યમાં તેમને બ્રહ્માંડના હાર્દસમાં તાલબદ્ધ ચૈતન્યનો આવિર્ભાવ થયો. દેવાધિદેવ રુદ્રનું તાંડવ નૃત્ય જોતા ભરતને લાગ્યું કે પરમ ચૈતન્યની પ્રથમ પ્રવૃત્તિ નૃત્ય જ હશે. જીવંત સૃષ્ટિમાં કામદેવ પ્રત્યા તેની સાથોસાથ નૃત્ય કરવાની વૃત્તિ પ્રગટી હશે એમ ભરતે માન્યું. નૃત્ય તેમને જીવનના ધબકારનું અવિભાજ્ય અંગ લાગ્યું. મહારાજ ભરતને ભગવાન રુદ્રનું નૃત્ય જોતા તેમાંથી જુદા જુદા અર્થ સ્ફૂરવા લાગ્યા. ભરતે જે 3 નૃત્ય પ્રસંગો જોયા એમાં તેમને દેવાધિદેવ રુદ્રની 5 પ્રવૃત્તિનો સમાવેશ થતો લાગ્યો. રુદ્રના ડમરુવાદનમાં તેમને સૃષ્ટિના સર્જનનો ભાવ વ્યક્ત થતો લાગ્યો. આશાભર્યા ઊંચા કરેલ હાથ દ્વારા તેઓ જાણે રક્ષણ કરતા હતા. બીજા હાથના અગ્નિમાંથી જાણે સંહાર વેરાતો હતો. રુદ્રનો ધરતી પર રહેલો પગ પીરોભાવનો સૂચક હતો અને ઊંચો કરેલ પગ મુક્તિનો ઘોતક હતો. શિવ નૃત્ય જોતા ભરતને એમ પણ લાગ્યું કે આ તો માનવીના અંતરમાં સતત ચાલતી મથામણનું દ્રશ્ય સ્વરૂપ છે. બ્રહ્માંડનું સંચાલન કરતી પરમ ચૈતન્ય શક્તિ જ પાપ વિમોચન અર્થે અંતરમાં નૃત્ય આરંભ કરે છે. માયાના અંધકારનો નાશ કરે છે. કર્મનો ક્ષય કરે છે. આત્માને આનંદમાં લીન કરીને મોક્ષ પદ અપાવે છે. ભગવાન રુદ્રનું નૃત્ય ભાવપૂર્વક જોતા ભરતને ભાસ થયો કે નટરાજ પર તે જે કમાન જોતા હતા તે ઓમકારથી સૂચક હતી. રહસ્યોમાં પણ રહસ્ય સમા ઓમકારના સ્મરણે મહારાજ ભરત પરમ ધન્યતા માણી રહ્યા. ભરત જોતા રહ્યા ત્યાં નૃત્ય સમેટાઈ ગયું અને ભગવાન રુદ્ર પહેલાંની જેમ તેમની સામે ઊભા હતા. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી અપાર્થિવ પ્રસન્નતા નીતરી રહી હતી. આ અદ્ભુત નૃત્યના દર્શને હું ધન્ય બન્યો. દેવાધિદેવ, આપની નટરાજ તરીકેની મુદ્રા મારા અંતરમાં જળાઈ ગઈ, તેને શિલ્પમાં ઉતારવી પડશે. કલાના રસિયાને એ પ્રતિમા યુગ યુગ પર્યંત પ્રેરશે, ભરતે અહોભાવપૂર્વક કહ્યું. ભરત, આ નૃત્ય ટંડુને શીખવી તેને તારી પાસે મોકલીશ. બ્રહ્મા પંચમ વેદ તરીકે નાટ્યશાસ્ત્ર તૈયાર કરી તારા ગુરુ બનશે. ભગવાન રુદ્રે ભરતનો ભાવિ માર્ગ દોરી આપ્યો. મારા પર આવી કૃપા કરવા બદલ પ્રભો, હું આપનો ઓસિંગણ છું. તાંડવને હું કેવળ વિનાશનું નૃત્ય સમજતો હતો, પણ મેં જે તાંડવ જોયું તેમાં તો હાસ્ય પણ સંમિલિત હતું. જીવનમાં છે તે વૈવિધ્ય તાંડવમાં વ્યક્ત થતું લાગ્યું. કલા પણ જીવનનો જ પડઘો છે ને. ભરત, તાંડવના જુદા જુદા પ્રકાર છે. સ્ત્રીઓ પણ તાંડવ નૃત્ય કરે છે. સર્જન અને સંરક્ષણની પ્રક્રિયા પણ તાંડવ દ્વારા વ્યક્ત થાય છે. હવે તને નાટ્યશાસ્ત્રોનો પ્રારંભ કઈ રીતે કરવો તે સમજાયો ને. બ્રહ્મા અને તંડુ તારા માર્ગદર્શક બનશે. આ રાષ્ટ્ર તથા અન્ય રાષ્ટ્રના શ્રેષ્ઠ કલાકારો તારા શિષ્યો બનશે. ભરત ભગવાન રુદ્રને ભાવપૂર્વક નમન કરી રહ્યા. ત્યાં તો ચોમેર અંધકાર છવાઈ ગયો. ઘડી પહેલાં નૃત્યની જે વૈભવ સૃષ્ટિ ઊભી થઈ હતી તેનું નામો નિશાન ન રહ્યું. ભરતે આંખો ચોરી. તે પથારીમાં હતા તો શું આ અવારનવાર આવે છે તેવું સ્વપ્ન જ હતું? ભરત બેઠા થયા. ઘડી પહેલાં પોતાને થયેલા અનુભવ વિશે વિચારવા લાગ્યા. વિચાર કરતાં તેમને ભગવાન રુદ્રનું આવેલું સ્વપ્ન વાસ્તવિક કરતાં જરાય ઉતરતું ન લાગ્યું. ભગવાન રુદ્રે તેના પર અપાર કૃપા કરી તેનો અંશિંગણ ભાવ ભરતના હૃદયને ગદગદિત કરી રહ્યો. રુદ્રદેવની કલ્પના પ્રકાશ લિસોટે ભરતને પોતાનો ભાવિ માર્ગ ઉજ્જવલિત થતો લાગ્યો. આ સ્વપ્ન પછી ભરતને પોતાના કાર્યની દિશા સૂજી ગઈ. ભરત બ્રહ્માના નાટ્યવેદ દ્વારા નાટ્યશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોની સમજણ પામ્યા. બ્રહ્માના નાટ્યવેદમાં વર્ણવવામાં આવેલી વિવિધ મુદ્રાઓ ભરતને ટંડુ પાસે પ્રત્યક્ષ જોવા મળી. ટંડુ આ મુદ્રાઓ સ્વયં નટરાજ પાસે શીખ્યા હતા. ભગવાન શંકરના વરદાન મુજબ ટંડુ મળ્યા પછી ભરત સ્વપ્નને ખોટું કેવી રીતે માની શકે? કેટલા અનભિજ્ઞ લોકો નાટ્યશાસ્ત્રને માત્ર નાટકનું શાસ્ત્ર માનતા, પરંતુ પંચમ વેદ સમા બ્રહ્માના નાટ્યવેદ પરથી ભરત બરાબર સમજ્યા કે નાટક તો નાટ્યશાસ્ત્રનો એક ભાગ હતો. તેમાં નાટક ઉપરાંત નૃત્ય, વ્યાકરણ, વ્યુત્પત્તિ, પિંગર વગેરેનો પણ સમાવેશ હતો. એ બધી વિદ્યાઓ એક એક સાથે સંકળાયેલી હોવાથી તેમનો યોગ્ય અભ્યાસ પણ અનિવાર્ય હતો. વિશેષમાં નાટકમાં મુદ્રાઓ અને અભિનય જેટલું જ મહત્ત્વ વેશભૂષા અને પ્રકાશના આયોજનનું માનવામાં આવે છે તેમ પણ ભરતને જાણવા મળ્યું. નાટક દ્રશ્ય કાવ્ય ગણવામાં આવતું. નેત્ર અને શ્રવણ બંને દ્વારા મનોરંજન પૂરું પાડી નાટક માનવની રસવૃત્તિ સંતોષવા ઉપરાંત તેને આદર્શ પ્રત્યે અભિમુખ કરવાની ક્ષમતા ધરાવે છે એમ પણ ભરતે જોયું. નાટકના મુખ્ય બે વિભાગ લોકધર્મી અને નાટ્યધર્મી. લોકધર્મી કોટિના નાટકમાં સ્ત્રી પુરુષના સ્વાભાવિક વર્તનનું અનુકરણ હોય પણ માત્ર અનુકરણથી નાટકનું સર્જન થતું નથી, તેમાં કલ્પના અને ભાવનાનો સંભાર આવશ્યક છે. નાટ્યધર્મી નાટકમાં દેવો અને તેમની આદર્શ ભાવનાઓનું નિરૂપણ હોય. નાટકમાં જુદી જુદી કોટિના પ્રેક્ષકોની રસવૃત્તિ સંતોષે તેવી વિવિધતા આવશ્યક ગણાય. યુવાનોને તેમાં પ્રેમની ભાવનાનું દર્શન થાય, વૃદ્ધોને જ્ઞાનનું, બાળકોને પ્રહસન અને ગમ્મત દ્વારા આનંદ પૂરો પડે, પરંતુ આ બધાના સરવારામાંથી જીવનને જોમ પ્રેરે તેવું કંઈક અવશ્ય મળી રહેવું જોઈએ. રંગભૂમિની રચના અંગે પણ ભરતને બ્રહ્મા દ્વારા વિગતવાર માર્ગદર્શન મળ્યું. રંગભૂમિ બહુ નાની ન જોઈએ, તેમ બહુ મોટી પણ ન જોઈએ, મધ્યમ કદની રંગભૂમિ આદર્શ ગણાય. નાટકના પાત્રો રંગભૂમિ પર જે હાવભાવ અને વાર્તાલાપ રજૂ કરે તે છેલ્લા પ્રેક્ષક સુધી સૌ જોઈ અને સાંભળી શકે તે આવશ્યક ગણાય. રંગભૂમિ બહુ મોટી હોય તો બધા પ્રેક્ષકો નટ નટીઓના આંખ અને મુખ પરના ભાવ ન જોઈ શકે, બરાબર દેખાય નહીં, એટલે પ્રેક્ષકો એક ધ્યાન ન થાય. આથી ભજવાતા નાટકના વાતાવરણમાં વિક્ષેપ પડે, પાત્ર ભજવતા નટ નટીને અન્યાય થાય. નાટકની સફળ રજૂઆત માટે પાત્રો ઉપરાંત પ્રેક્ષકોની પણ થોડી પૂર્વ તૈયારી જરૂરી માનવી. નાટકમાં આવતું સ્ત્રી પાત્ર સ્ત્રી દ્વારા જ ભજવવું જોઈએ. પુરુષ સ્ત્રી પાત્ર ભજવવામાં સફળ ન થઈ શકે. નાટકમાં રજૂ થતી કૈસકી વૃત્તિ સ્ત્રી અભિનેત્રી જ સુયોગ કોમળતાપૂર્વક વ્યક્ત કરી શકે. નાટકમાં આવતી ચાર વૃત્તિઓનું ઉગમ સ્થાન ચાર વેદ ગણાતા. ભારતી વૃત્તિ ઋગ્વેદમાંથી આવી, સાત્વતી યજુર્વેદમાંથી, કૈસકી વૃત્તિ સામવેદમાંથી, આડભટ્ટી આર્થવેદમાંથી. ભરતને નાટ્યશાસ્ત્રની આવી ઝીણવટમાં રસ પડતો. અભિનય અંગે પણ પંચમ વેદમાં સ્પષ્ટ સૂચના હતી કે ઉચ્ચ કોટિના અભિનયનો એ હાથ પગનું હલનચલન ઓછું કરવું, મધ્યમ કોટિના અભિનેતાઓએ માપસર હાથ પગનો અભિનય કરવો, સાધારણ કક્ષાના અભિનેતાએ હાથ પગનું હલનચલન મોટા પ્રમાણમાં કરવું. એ રીતે તે સાધારણ નટે કે નટી પોતાની અભિનય કલાની અધૂરપની પૂર્તિ કરી શકે. નાટકનું વસ્તુ વેદ ઇતિહાસ અને માનવ જીવનમાંથી લેવું યથાર્થ કહેવાય. નાટકમાં શૃંગાર ઇત્યાદિ ભાવનો અભિનય કરતા અભિનેતા કે અભિનેત્રીના મન ચલિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની પંચમ વેદમાં આજ્ઞા હતી. તેમના પર ધ્યાન રાખનાર નાટ્ય આચાર્યનું ચારિત્ર્ય અણીશુદ્ધ હોય તો જ તે નૈતિક નિયમોનું કડકપણે પાલન કરાવી શકે તેમ ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું. નૈતિક મૂલ્યોની બાબતમાં શિથિલતા ચલાવી લેવામાં આવે તો નાટકનું કલાક્ષેત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો બની જવાનો ભય પણ દર્શાવવામાં આવ્યો હતો. નાટક નૃત્ય સંગીત ઇત્યાદિ લલિત કલાઓનો ઉગમ માનવીની ઉર્મીમાંથી થાય. નાચતા મયુર કે ગાતા કોકિલની જેમ
માનવીને પણ હૃદયની ઉર્મી કોઈને કોઈ કલા સ્વરૂપે વ્યક્ત કરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક હતું. આવી ઈચ્છાને મૂર્ત કરવાનો એક પ્રયાસ તે નાટક. નૃત્ય અને નાટક ભજવનાર ઉપરાંત પ્રેક્ષકોમાં પણ થનગનાટ જગાડે એ તેની સફળતાની સાબિતી. ભરતને બ્રહ્મા પાસેથી નાટ્યવેદની ઉપલબ્ધિ થઈ તે પછી તેમનું નવું નાટ્યશાસ્ત્ર રચવાનું કાર્ય વિશેષ વેગવંત બન્યું. આ કામમાં 9 વર્ષ ચપટી વગાડતામાં પસાર થઈ ગયા. મહારાણી સુનંદા અને પુત્ર વિતથ મહારાજ ભરતની કલા પ્રવૃત્તિમાં રસ લેવાનો પ્રયત્ન કરતા પણ એ બંને તેમાં તરબોળ ન બની શકતા. મહારાજ ભરત મહારાણી અને યુવરાજને કલા પ્રવૃત્તિમાં પરાણે જોડવાનો જરાય આગ્રહ ન રાખતા. કલા પ્રવૃત્તિ પોતાનો બધો સમય ખાઈ ન જાય તેની ભરત કીવટ રાખતા. વિતથ મહારાજ ભરતના ભરપેટ લાડ પામતો. ગાદી વારસ યુવરાજના ઉછેરમાં મહારાજ ભરત પોતાનો ભરચક કાર્યક્રમ રહેતો હોવા છતાં પૂરા દિલથી સમય આપતા. ભરતની ચીવટને લીધે સુનંદા કે વિતથને તેમનો કોઈ પાનપીનો ધોખો કરવાનું કારણ ન રહેતું. છેલ્લા 11 વર્ષમાં ભરત સુનંદાને એકલી મૂકીને ક્યાંય બહાર ગયા નહોતા. સુનંદા વિતથના સાથમાં મહારાજ ભરત ક્યારેક નાટ્યશાસ્ત્ર પણ ભૂલી જતા લાગતા. પતિની આવી અનન્ય લાગણીનો પડઘો પાડવા સુનંદા પતિના રસના વિષયમાં સહભાગી બનવા જાગૃત પ્રયત્ન કરતી. પણ ગમે તેટલા પ્રયત્ન છતાં સુનંદા નાટ્ય કે નૃત્યનો જીવ નહોતી બની શકી. ભરત અને સુનંદા બંને આ વાત સમજી ગયા હતા, છતાં ભ્રમ ચાલુ રાખવામાં કશું અયોગ્ય ન માનતા. ક્યારેક ભ્રાંતિ પણ માનવીનું અવલંબન બની જાય છે. મહારાજ ભરત સુનંદાને હતાશ ન કરતા, પરંતુ તેને જેમાં સ્વાભાવિક રસ નહોતો એ પ્રવૃત્તિ તેના પર લાદવાનો પ્રયત્ન ન કરતા. સુનંદા બરાબર સમજી હતી કે નાટ્યકલાની રજૂઆત કરવાની બાબતમાં પોતે પતિની ગરિમાને કદી પહોંચી શકે તેમ નહોતી, એટલે પોતાને તાલીમ આપવામાં ભરતનો સમય ન બગડે એની તે ચીવટપૂર્વક કાળજી રાખતી. પોતાનું ગજું તેણે જાણી લીધું હતું. છેલ્લા 3-1 વર્ષથી સુનંદા ધીમે ધીમે ભરતથી અર્ગી થઈ રહી હતી. સમજણપૂર્વકનું તેનું આ પગલું હતું. પોતાને નિમિત્તે ભરતની સાધનામાં વિક્ષેપ પડે તે સુનંદાને પસંદ નહોતું. સુનંદાએ ભરતનું અનુકરણ કરવાનું છોડી દીધું, તેથી તેઓ મનમાં પ્રસન્ન થયા. સુનંદાએ આપ મેરે સ્વધર્મ સમજી લીધો, તેથી ભરતનું સુનંદા માટેનું માન ઓર વધ્યું. સુનંદા પ્રેરક નારી હતી. તે અનુકરણ છોડી સ્વધર્મ અનુસરે તેવી ભરતની પ્રબળ ઈચ્છા હતી. સુનંદા સુનંદા તરીકે જ મહાન હતી. સુનંદાએ શા માટે ભરત થવું જોઈએ? અનુકરણ માનવીની પ્રતિભાને હણનારું તત્વ છે. 11 વર્ષે વિતથના ઉપનયન સંસ્કાર અને તેને ગુરુકુળમાં અભ્યાસ અર્થે મોકલવાનો પ્રસંગ આવ્યો. મહારાજ ભરત આ પ્રસંગ ઉમંગભેર ઉજવવા માંગતા હતા. ઠેર ઠેરથી ભરતે રાજવીઓ અને સંબંધીઓને આ પ્રસંગ ઉપર બોલાવ્યા. ભારતરાજને પણ ભરતે આ પ્રસંગે ખાસ આગ્રહ કરીને બોલાવ્યા. 10 વર્ષના વિતથને ભારતરાજે પહેલીવાર જોયો. ભારતરાજ વિતથને પ્રતિષ્ઠાન પુણ્યની રાજધુરા હાથમાં લેવાને વાર છે. વિતથ ગુરુકુળમાં રહે એટલો સમય અહીંનો રાજવહીવટ તમારે સંભાળવો પડશે. મહારાજ ભરતે કોઈ સામાન્ય વાત કરતા હોય તે રીતે ભારતરાજને
રાજ્ય વહીવટની જવાબદારી સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી. મારે ઈશ્વરે જવાબદારી તમારા પરથી ઉતારી મારા પર ક્યારે નાખી? ભરતરાજે અંતરની અપ્રસન્નતા ગમ્મતમાં ગોપાવવાનો પ્રયાસ કર્યો. ઈશ્વર સામે ચાલીને આપણા શિર પર જવાબદારીનો બોજ મૂકવા નથી આવતો. કેટલાક કામ ધર્મ સમજીને હાથ ધરવા પડે છે. વિતતને નિરાતે અભ્યાસ કરવા દેવો હોય તો તમારે પ્રતિષ્ઠાનપૂર્ણું તંત્ર ચલાવવાની જવાબદારી સ્વીકારવી રહી. ભરતે ગંભીર ભાવે કહ્યું, અને તમે શું કરશો? ભરતરાજના કથનમાં ગમ્મતનો ભાવ ચાલુ હતો. ભરતને તમે કંઈ તેવો પોતાનો અણગમો વ્યક્ત કરી રહ્યા. ભરતરાજ, મારે માટે નવું કામ નિર્મિત થઈ ચૂક્યું છે. ભરતે એ નવું કામકાજ કરવા કરતાં વિશેષ મહત્વનું હોય તેવી અદાથી કહ્યું. ક્યારથી? ભરતરાજને આજ ભરતની બધી વાત વિચિત્ર લાગતી હતી. ભરત પોતાને આયુર્વેદનું સંશોધન કાર્ય છોડાવી સક્રિય રાજકારણમાં સંડોવવા ઈચ્છે છે તેનું ભરતરાજને ભારે આશ્ચર્ય થયું. છેક બચપણથી, પણ એ કાર્યનો પ્રારંભ કરવાનું મુહૂર્ત છેક હમણાં આવ્યું. હું મારું શેષ જીવન નાટ્ય પ્રવૃત્તિને સમર્પિત કરવા ધારું છું. આ વાત કરતાં મહારાજ ભરત મેનકાથી માંડી પરશુરામ સુધીના પોતાને ઘડનાર વિવિધ વ્યક્તિ વિશેષોને યાદ કરી રહ્યા હતા. માનવીનું વ્યક્તિત્વ ઘડવામાં કેવી કેવી વિભૂતિઓનો કેવી કેવી જાતનો ફાળો હોય છે. ભરત, તારી ઈચ્છા નાટ્ય પ્રવૃત્તિ હાથ ધરવાની હોય તો અવશ્ય તેમ કરવું. માનવ ગમતું કામ હાથ ન ધરી શકે એ પણ જીવનની કરુણતા છે. તેમાં તમે કોઈ અવરોધ કરતું હોય તો તારા તરફથી બે શબ્દ કહેવા હું તૈયાર છું. પણ આવડા મોટા સામ્રાજ્યની વહીવટી જવાબદારી હું ઉઠાવી શકું તેમ નથી. મારું આયુર્વેદન ક્ષેત્ર ચાલતું સંશોધન કાર્ય હાલ એવે તબક્કે છે કે તે અધૂરું મુકાય નહીં. ભરતરાજ પર પહેલાં ભરત પ્રત્યે અણગમો દર્શાવવા બદલ મનોમન શરમાયા. ભરત, તેને કામ ચીંધવાના અધિકારી છે એ દાવાનો ભરતરાજથી ઇનકાર થઈ શકે તેમ નહોતો. અંતરમાં ચાલતા આવા મનોવ્યાપારને લીધે ભરતરાજના સ્વરમાંથી કૃત્રિમતા ઓસરી ગઈ. હવે તેમણે ફરિયાદ પણ સ્વાભાવિકપણે કરી. ભરતરાજ, તમને હું શું સમજાવું? જીવનની સમગ્રતાને જુદી જુદી પ્રવૃત્તિના ખાનામાં અલગ પાડીને પૂરી શકાતી નથી. પ્રવૃત્તિ તો જીવનનો આવિર્ભાવ છે, તે જીવનની સરંગસૂત્રતામાં બાધક કેમ બને? તમારું આયુર્વેદનું સંશોધન કાર્ય અટકે તેવું હું કદી ન ઈચ્છું. એ કાર્ય અમુક સ્તરે જ થઈ શકે તેવું થોડું છે. પ્રતિષ્ઠાનપુરમાં રહીને પણ તમે સંશોધન ચાલુ રાખી શકો છો. વહીવટનો પણ થોડો અનુભવ કરી જુઓ. તમે જે ગ્રામ વૈધો તૈયાર કર્યા છે તે વ્યવહારમાં કેવું કામ આપે છે તેની ચકાસણી તમારાથી વિશેષ સારી રીતે અન્ય કોણ કરી શકશે? તમે પ્રતિષ્ઠાનપુરમાં રહો અને રાજ્ય કારોબાર પર નજર રાખો, એટલું જ હું ઈચ્છું છું. ભરતે ગંભીર ભાવે કહ્યું, ભરત, તમે નાટ્યશાસ્ત્રનું સર્જન એટલું બધું મહત્વનું લાગે છે? ભરતરાજે અહોભાવપૂર્વક પૂછ્યું, હા, મારા ગુરુદેવનો એ આદેશ છે. ઈશ્વરે જ મને એ કામ સોંપ્યું છે. ભરત અંતરિક્ષમાં મીટ માંડી રહ્યા. તમારા હાથમાં વહીવટ સોંપી હું નવું કાર્ય નિરાતે આરંભવા માંગુ છું. ભરત, મારી વાતનો શબ્દાર્થ ન પકડીશ. મારા કથનનો આશય એટલો છે કે જે કામ હાથ ધર્યું હોય તે અર્ધેથી પડતું મૂકી એકાએક નવી પ્રવૃત્તિમાં ઝંપલાવીએ તો કાદવમાં ભૂસકો માર્યો કહેવાય. મારું સંશોધન ચાલુ રહે અને હું તને સહાયભૂત બની શકું તો મારાથી તેની નાક કેમ કહેવાય? તને લાગે છે કે વહીવટ અને સંશોધન બંને સાથે થઈ શકશે? તો મારે એ પ્રયોગ કરવો જોઈએ. પરંતુ ભરતરાજે ભરતને નારાજ કરવા બદલ ક્ષોભ અનુભવતા હોય તેમ કહ્યું. ભરતરાજ, તમારે માટે બંને કામ સાથે કરવાનું દુષ્કર નથી. સંશોધનના તમારા સમય પર કોઈને તરાપ મારવા ન દેવી. એક બીજી વાત પણ કહી દઉં, પ્રતિષ્ઠાનપુર સામ્રાજ્યનો વહીવટ તમારે એકલે હાથે કરવાનો નહીં હોય. રોજિંદા કામનો ભાર સુનંદા ઉઠાવશે ત્યારે નીતિ વિષયક પ્રશ્નોમાં મદદરૂપ બનવાનું રહેશે. મહારાજ ભરત ભારતરાજને પ્રતિષ્ઠાનપુરની સોંપણી કરવા બાબતમાં કૃતનિશ્ચયી હતા. ભારતરાજની શક્તિ અને દ્રષ્ટિ માટે તેમને ઊંડો આદર હતો. ભરત, મહારાણી સુનંદા લોકોત્તર નારી છે. માનવ જીવનના સામાન્ય આવેગોની ભસ્મ કરી તેના ડગ પર ઉભેલી સુનંદા પ્રેરણાદાયી છે. જેની સમક્ષ મહાન તપસ્વીઓ પણ ઝાંખા લાગે એવી સંયમનિષ્ઠ સુનંદા એષ્ણાઓનું ઉદ્વીકરણ સાધી શકે છે. સામાન્ય દેખાતી સુનંદામાં અસામાન્ય શક્તિ પડી છે. આટલું જાણતો હોવા છતાં અને તમે મદદરૂપ બનવાની ઈચ્છા છે છતાં મને રાજ્યતંત્રની જવાબદારી લેવાનું મન નથી થતું. શા માટે નથી થતું તેના પ્રતીતિજનક કારણ આપી શકું તેમ નથી. ભારતરાજ સમા પ્રખર તપસ્વી અને વિચારક આશ્ચર્યજનક લાગે તેવી અનિશ્ચિતતા અનુભવી રહ્યા. ભારતરાજ, આજ હું તમને કંઈક જુદા સ્વરૂપે જોઉં છું. મેં તમારા મનનો આવો ગોટાળો કદી જોયો નથી. તમે ઉઠીને ભય સેવો છો? ભરતે ભારતરાજને નિસંકોચપણે પૂછી લીધું. ભારતરાજ પણ નિર્ભય છે તેની ભરતને ખબર હતી. મારે ભય શેનો? ભારતરાજ નવાઈભરી રીતે પોતાનો મનોવ્યાપાર સ્પષ્ટપણે રજૂ કરી શકતા નહોતા. ભારતરાજ, દરેક સાધકના જીવનમાં આવી દ્વિધાના પ્રસંગો આવે છે. આપણે પોતે કોઈ નિર્ણય ન કરી શકતા હોઈએ ત્યારે ગુરુને પૂછી તેમના માર્ગદર્શનને અનુસરવું યોગ્ય ગણાય. વિતથ તૈયાર થાય ત્યાં સુધી તમારે પ્રતિષ્ઠાનપુરની રાજધુરા હાથમાં લેવી કે નહીં તે વિશે આપણે ભગવાન મારીચીને પૂછીએ. મહારાજ ભરતે સમગ્ર પ્રશ્ન મારીચીની લવાદી પર મૂકવાની તત્પરતા દર્શાવી સાથોસાથ પોતે વહીવટની જવાબદારી છોડવામાં કૃતનિશ્ચયી છે તે પણ સૂચવી દીધું. ભગવાન મારીચી પાસે જવાની જરૂર નથી. ભારતરાજે સાંકડા ખૂણામાં સલવાઈ ગયા હોય તેવા ભાવપૂર્વક કહ્યું. જરૂર કેમ નથી? આપણી બુદ્ધિ થાકે ત્યારે હતાશ થઈને બેસી રહેવાને બદલે સદ્ય વ્યક્તિની સલાહ લેવામાં ડાપણ છે. ભગવાન મારીચી આપણા બંને માટે સદ્ય છે. મહારાજ ભરતને મન ભારતરાજના મનની ગૂંચ જ નહોતી. ભરત, ભગવાન મારીચી આપણા બંનેને માટે સદ્ય વ્યક્તિ છે એ તારી વાત સાચી, પરંતુ તેમનો અભિપ્રાય હું જાણું છું. પછી તેમની પાસે જવાની શી જરૂર? ભરતરાજે કોઈ કબૂલાત કરતા હોય તેમ કહ્યું. તેમના સ્વરમાં અફસોસ નહોતો. ભગવાન મારીચીનો આ વિશે શું અભિપ્રાય છે? પોતે જેમની લવાદી ઈચ્છતા હતા તેમણે આ બાબત નિર્ણય કરી લીધો હતો તે જાણી ભરતે પ્રસન્નતાપૂર્વક પૂછ્યું. ભરત, ભગવાન મારીચી જબરા છે. તેઓ મને કહે તારે પ્રતિષ્ઠાનપુર રહેવાનું છે, રાજ્યતંત્રને ધાર્મિક જોગ આપવાનો છે, હવે તારું એ અવતાર કૃત્ય છે. ભરત, તું તો જાણે છે કે ભગવાન મારીચીએ નિર્ણય કરી લીધા પછી તેમની સાથે ચર્ચા કરી શકાતી નથી. ભારતરાજ રાવ કરતા હતા કે સ્તુતિ એ પારખવું મુશ્કેલ હતું. ભારતરાજ, હવે ઠાલા ફીફા સિદ્ધ ખાંડો છો, ભગવાન મારીજીનો આદેશ આપણે માટે શિરોમાન્ય. ભરતના મન પરનો ભાર હટી ગયો, તે હરવા ફૂલ બની ગયા. ભારતરાજે મૌન રહીને પોતાની સંમતિ સૂચવી. ભારતરાજની સંમતિ મેળવ્યા પછી ભરતને મહારાણી સુનંદાની સંમતિ મેળવવાની રહી. સુનંદા, હું પ્રતિષ્ઠાનપુર છોડવા માંગુ છું, ભરતે એક દિવસ ભારતરાજની હાજરીમાં કહ્યું. ક્યારે અને શા માટે? સુનંદાએ પૂછ્યું. રાષ્ટ્રભરમાં નવા નાટકનો પ્રચાર કરવા હું નાટ્યશાસ્ત્રનું વિદ્યાલય શરૂ કરવા માંગુ છું. ભરત વ્યવસ્થિત રીતે પોતાના કામનો સમેટો કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષથી ભરતે રાજ્ય કારોબારની કામગીરી સુનંદાને સોંપવા માંડી હતી. મહારાજ ભરત જોતા કે સુનંદા એ કામગીરી સારી રીતે પાર પાડી રહી હતી. વહીવટના સંચાલનમાં તેની કોઠાસૂઝ ઉપયોગી નીવડતી. રાજતંત્ર ચલાવવાનું સુનંદાના લોહીમાં હતું. ભારતરાજ શાંતિપૂર્વક રાજદંપતિની વાત સાંભળી રહ્યા. દેવ, છેલ્લા દાયકાની તમારી સાધના પરથી હું સમજી ગઈ છું કે હવે હું તમને બાંધી રાખી નહીં શકું. સુનંદાએ ભરતની વાતથી આશ્ચર્ય પામવાને બદલે અનિવાર્યનો ખેલદીલીપૂર્વક સ્વીકાર કરતી હોય તેમ કહ્યું. સુનંદાએ ભરતને પોતે બાંધી રાખી નહીં શકે એ વાતનો છેલ્લા થોડા વર્ષોમાં અનેકવાર વિચાર કર્યો હતો. મહારાજ ભરત તેને રાજકાજમાં વિશેષ સક્રિય બનાવી રહ્યા હતા એનો અર્થ પણ સુનંદા સમજી હતી. પોતે ભરતના વિકાસમાં કોઈ રીતે અંતરાયરૂપ ન બને તેની સુનંદા સદૈવ કાળજી રાખતી. સુનંદા, માતા શકુંતલાના તપને પ્રતાપે હું જીવનમાં ઘણું પામ્યો છું, તે બદલ ઈશ્વરનો ઋણી છું. પણ તને પામીને જીવનની સર્વ બાજી જીતી ગયો હોઉં એવું મને સતત લાગ્યું છે. ભરત સુનંદાને અંજલિ અર્પી રહ્યા. દેવ, વિદાય લેશો તો તમે, હું નહીં. મને સન્માનપાત્ર આપવાનું અત્યારે અપ્રાસંગિક ગણાશે. સુનંદાએ થોડી મજાક કરી. જે વિદાયને પ્રસંગે અન્ય સામાન્ય નારી રડવા બેઠી હોત તેની વાત સુનંદા સ્વસ્થતાપૂર્વક ચર્ચી રહી. મહારાજ ભરત મેઘ પ્રતિછંદ છોડીને જાય તેનો સુનંદાને થોડું દુઃખ અવશ્ય હતું, પરંતુ પોતાના સુખ દુઃખને સતત કેન્દ્રમાં રાખી જીવવાની ટેવ સુનંદાએ પહેલેથી પાડી નહોતી. અન્યની લાગણીનો વિચાર કરવાનું આભિજાત્ય સુનંદાની સૌથી મોટી મૂડી હતી. આભિજાત્ય તેના મીઠા સ્વભાવનું આદિ મૂળ હતું. સુનંદા, તારા હૃદયની મહત્તા સન્માનપાત્રના શિષ્ટાચારથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. ભરત પોતાનું ગાંભીર્ય ન છોડી શક્યા. દેવ, અમારી સાથેનો સંબંધ સદંતર બંધ કરવાને બદલે એ પ્રેમ પાસના થોડા તાંતણા વણ તૂટ્યા રહેવા દો તો અમે ધન્ય થઈએ. સુનંદાની એ વિનંતીમાં તેનું અંતર ઠલવાતું લાગ્યું. સુનંદા, તારી સાથેનો સંબંધ કદી તૂટી શકે ખરો? સૂર્ય અને અગ્નિની સાક્ષીએ આપણે જોડાયા તે માત્ર આ ભવ માટે નહીં, આ તો ભવો ભવનું જોડાણ છે. તને છોડીને હું તારી વિશેષ નિકટ આવવાનો છું. તને ભૂલવી એટલે જીવન ભૂલવું. પણ કહે તો ખરી, તું ઈચ્છે છે શું? ભરતના સ્વરમાં વરદાનનો ભાવ હતો. હું તો એટલું ઈચ્છું કે નાટ્ય પ્રવૃત્તિ કરતાંય તમે કોઈને કોઈ રીતે અમારી સાથે સંકળાયેલા રહો, એમ થાય તો કેવું સારું. સુનંદાએ અંતરની ઈચ્છા વ્યક્ત કરવામાં પોતાનો દુરાગ્રહ ન લાગે તેની કાળજી રાખી. તમને શું લાગે છે ભરતરાજ?
ભરતે શાંત બેઠેલા મુનિ ભરદ્રાજને વાર્તાલાપમાં ખેંચવાના આશયથી પૂછ્યું, ભરત, સુનંદા સમી નારીની ઈચ્છાનો અનાદર ન કરાય. ભરદ્રાજે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો, ભરદ્રાજ, સુનંદાના પુણ્ય એટલા પ્રબળ છે કે સ્વયં વિધાતા પણ તેની ઈચ્છાનો અનાદર કરી શકતા નથી. હું કોણ માત્ર? ભરતને મન સુનંદા આટલી મહાન હતી તેમના કથનમાં અતિશયોક્તિનો ભાવ નહોતો. દેવ, તમારી નાટ્ય સાધનામાં હું સહભાગી બની શકી હોત તો જીવન ધન્ય બની જાત, પણ મારી અપૂર્ણતાનું મને ભાન છે. હું તમારી સાથે આવું તો તમને સહાયરૂપ ન બની શકું, ઉલટી બોજારૂપ બની જાઉં. તમારી સાધનામાં બોજો બનવાનું હું કાલાંતરે પણ ન ઈચ્છું, છતાં અંતરમાંથી એક લાલસા ખસતી નથી. સુનંદા પોતાની પ્રશંસાથી ફૂલાયા વિના વિનમ્રપણે પોતાની ઈચ્છા વ્યક્ત કરવામાંથી, તારા અંતરમાંથી ખસે નહીં એ લાલસા સામાન્ય નહીં હોય. ભરત સુનંદાની ઈચ્છા સંતોષવા તત્પર હતા. દેવ, નૂતન નાટકના પ્રચાર અર્થે તમે રાષ્ટ્રભરમાં ઘૂમો તેની સામે મને વાંધો નથી, પરંતુ તમે અવારનવાર પ્રતિષ્ઠાનપુર આવતા રહો એ ઈચ્છા છોડી શકાતી નથી. શું કર્યું હોય તો તમે અહીં આવો તે મને સૂઝતું નથી. એક વાત સૂજે છે તે કહું, તમારું નાટ્યશાસ્ત્રનું વિદ્યાલય બીજે ક્યાંય રાખવાને બદલે મેઘ પ્રતિચંદમાં રાખો તો? સુનંદા, તું કહે તો એ વિદ્યાલય મેઘ પ્રતિચંદમાં રાખવા હું તૈયાર છું, પણ એમ કરવાનું ભયસ્થાન તારા ખ્યાલમાં રહ્યું નથી લાગતું. એથી મારી પ્રવૃત્તિનો મૂળ હેતુ માર્યો જવાનો સંભવ છે. ભરતે સંકોચ અનુભવતા હોય તેમ કહ્યું. કઈ રીતે? સુનંદા ભરતનું દ્રષ્ટિબિંદુ સમજી તેને અનુસરવા તૈયાર હતી. હું નાટકની નૂતન શાળા ઊભી કરવા માંગુ છું, મારે સસ્તા મનોરંજનની ઉપર છલ્લી પ્રવૃત્તિ શરૂ નથી કરવી. નાટ્યશાસ્ત્રના અભ્યાસીઓ રાજમહેલની સગવડો ભોગવશે તો તેની વિદ્યા ઉગશે નહીં. નાટ્યશાસ્ત્રનું વિદ્યાલય સફળ બનાવવું હોય તો મારે મુનિપદ ધારણ કરી તેની સ્થાપના અરણ્યમાં કરવી જોઈએ. સુખાર્થીને વિદ્યા વર્તી નથી. ભરતે વિદ્યા પ્રાપ્તિ માટે ખડતલ જીવનની આવશ્યકતા પર ભાર મૂક્યો. દેવ, તમારી વાત સાચી છે, વિદ્યાર્થીને પ્રાસાદમાં રખાય નહીં એ મુદ્દો મારા ધ્યાન બહાર રહી ગયો. એમ થઈ શકતું હોત તો વિતત મેઘ પ્રતિછંદમાં જ હોત ને? ખેર, મારે તમારી સાથેનો સંપર્ક તંતુ અતૂટ રાખવાનો મોં છોડવો જોઈએ. સુનંદાએ ખચકાટ વિના ખેલદિલીપૂર્વક ભરતની વાતનો સ્વીકાર કર્યો. સુનંદા, તારા ત્યાગને કોઈ સીમા નથી, પણ આપણા સંપર્કનો તંતુ છેદી નાખવાની જરૂર નથી. મારું વચન છે કે તું જ્યારે ઈચ્છીશ ત્યારે હું પ્રતિષ્ઠાનપુરમાં નાટક ભજવવા આવીશ. અમે તૈયાર કરેલું પ્રથમ નાટક તો પ્રતિષ્ઠાનપુરમાં જ ભજવાશે. ભરત સુનંદાને પ્રસન્ન કરવા ઉત્સુક હતા. અને ભરત, મને પણ તારે એક વચન આપવું પડશે. ભરદ્રાજે ચાલુ વાર્તાલાપમાં ઝુકાવી ભારેખમ બની ગયેલ વાતાવરણ હરવું કરવાનો પ્રયાસ કર્યો. આપને વચન આપનાર હવે હું કોણ? આપ તો પ્રતિષ્ઠાનપુરના રખેવાર બનો છો. ભરતે મજાકનો ભાવ ચાલુ રાખ્યો. આપ શબ્દનો પ્રયોગ કરી તેમણે રજવાડી વિવેકની હાંસી ઉડાવવાનો પ્રયાસ કર્યો. ભરતે ભરદ્રાજને રખેવાર કહ્યા એટલે સુનંદાએ કાન સરવા કર્યા. સાંભળ તો ખરો, હું એ જ વાત કરું છું. મારા હાથમાં સત્તા સોંપાય તે ઘડીથી તારે પણ મારો આદેશ માન્ય રાખવો પડશે. મુનિપદ ધારણ કરવાથી તું મારા આધિપત્યમાંથી મુક્ત નહીં થઈ શકે. મુનિપદમાં પણ
અગ્રતાક્રમ મારો છે, તું મારો આદેશ સ્વીકારીશ એવું વચન આપ. ભરતરાજે નાટક ભજવવાનું આરંભી દીધું હોય તેમ અવાજમાં ઉગ્રતા વ્યક્ત કરી, તમને સત્તા સોંપાયા પહેલાં પણ મેં તમારા આદેશની અવગણના કરી નથી, પછી તો કેમ જ કરી શકું? ભરતે સામો અભિનય કરી બતાવ્યો. ના ભરત, ગોરગોર વાતો નહીં ચાલે, વચન આપ. લ્યો વચન, હવે સંતોષ? જવાબમાં ભરતરાજ કંઈ બોલ્યા નહીં. થોડી વાર શાંતિ પ્રસરી રહી. આપ પ્રતિષ્ઠાનપુરમાં રહેવાના છો? સુનંદાએ નિસંકોચ ભાવે સૂચક પ્રશ્ન કર્યો. તેના મનમાં કશી અકરામણ નહોતી, એથી પર હોય તેમ સ્વસ્થ સુનંદા સ્વાભાવિકપણે વાત કરી રહી. હા મહારાણી, ભરતરાજે આ સિલવંત નારીની મહત્તાને મનોમન વંદન કર્યા. ભરત પ્રતિષ્ઠાનપુરના બંને ભાવિ સૂત્રધારનો ટૂંકો અર્થસભર સ્વાભાવિક વાર્તાલાપ સાંભળી રહ્યા સંતોષપૂર્વક.